तारीख 7/5/1985, श्री परमागमसार, बोल नंबर 907 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 535.
નિશ્ચય કરવાના કાળમાં વિકલ્પ સહિતની પરિણામની પ્રવૃત્તિ ચાલે છે, ત્યાર પછી પ્રત્યક્ષ અનુભવ કરવાના કાળમાં અનુભવ નિર્વિકલ્પ હોવાથી વિકલ્પનું કાંઈ પ્રયોજન નથી.
બરોબર.
વિષય છે આ બોલનો, તત્વ સંબંધી વિકલ્પો, બીજા વિકલ્પો ને નિર્વિકલ્પ થતા પહેલા તત્વના વિષયમાં વિકલ્પનું પરિણમન છે. એ સિવાયના જગતની વ્યવહારની ઉદયની પ્રવૃત્તિના વિકલ્પોનું ત્યાં સ્થાન નથી. એમ કહેવું છે કે ગમે તે વિચાર કરતો હોય અથવા ઉપયોગ ઉદય અનુસાર ગમે તે વિષયમાં ભમતો હોય, નિર્વિકલ્પ સમ્યક દર્શન કોઈને થઈ જાય એવું બની શકતું નથી. પૂર્વ પર્યાયનો એવો ક્રમ નથી કે વ્યાપાર, વ્યવસાય, વ્યવહાર અથવા માણસ નિંદ્રામાં હોય અને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવું તો બનતું નથી. જે કોઈ જીવોને સમ્યક દર્શન થાય છે તેને પ્રથમ પોતાના શુદ્ધ સ્વરૂપનું, પોતાના મૂળ સ્વરૂપનું, અસલ સ્વરૂપનું નિશ્ચય થવા સંબંધી વિચારણા ચાલે છે.
બરોબર.
એટલે ચારે અનુયોગમાંથી મૂળ શુદ્ધાત્મ પદ કેવું છે એની જેને અપૂર્વ અંતર જિજ્ઞાસા થઈ હોય એ પોતાના સ્વરૂપ નિશ્ચય કરવા માટે અંતર શોધ ચલાવે છે. અંતર ખોજ કરતા કરતા સ્વરૂપનો નિશ્ચય થાય ત્યાં સુધી નિશ્ચય થવા અંગેના વિકલ્પો ચાલે છે, વિચાર ચાલે છે. નિશ્ચય થઈ ગયા પછી નિશ્ચય કરવાનો બાકી રહેતો નથી. નિશ્ચય થઈ ગયા પછી અનુભવ કરવાનો બાકી રહે છે. તો નિશ્ચય થઈ ગયા પછી જે વિકલ્પો છે એ વિકલ્પોનું કોઈ પ્રયોજન નથી. છતાં પણ જ્યાં સુધી જ્ઞાન બળ અથવા સ્વરૂપ અંગેનો પુરુષાર્થ પ્રત્યક્ષ સ્વાનુભવ કરવા સુધી ઉગ્ર ન થાય, એટલું જોર ન થાય ત્યાં સુધી સ્વરૂપ અંગેના વિકલ્પો આવ્યા કરે છે, ત્યાં એનું પ્રયોજન નથી.
બરોબર.
છતાં તેનો સફાળ છે એટલે ત્યાં સુધી તે આવ્યા કરે છે. એ માત્ર જાણવાનો વિષય છે, માત્ર જાણવાનો વિષય છે એટલે કે વિકલ્પો કરી કરીને અનુભવ કરવાનો છે, સ્વરૂપના વિકલ્પો કરી કરીને અનુભવ કરવાનો છે એવો વિષય નથી વિકલ્પમાં. જો વિકલ્પ કરી કરીને અનુભવ કરવાનો હોય તો વિકલ્પનું કરવા પણ નહીં છૂટે અથવા વિકલ્પનું થવા પણ નહીં છૂટે, એવું સ્પષ્ટીકરણ અહીંયા કરવું છે કે તત્વ સંબંધી વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે, પણ વસ્તુનો નિશ્ચય થતા એનું કાંઈ પ્રયોજન રહેતું નથી. આ વિષય આચાર્ય માઈ ધવલ નય ચક્રમાં કહે છે. ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એમની ગાથાનું ઉદ્ધરણ કર્યું છે. મોટું નય ચક્ર છે, મોટો ગ્રંથ છે, 500-600 ગાથા છે, એમાં લગભગ અધવચ ઉદ્ધરણ કર્યું છે. નારાયણ સમયે 266 ગાથા છે. તત્વ અન્વેષણ કાલે સમયમ બુદ્ધસ્વ યુક્તિ માર્ગેણ, યુક્તિ છે એટલે નય પ્રમાણ એને યુક્તિ કહેવામાં આવે છે. ના ન્યાય, નય પ્રમાણ, દ્રષ્ટાંત એ બધા યુક્તિમાં જાય છે, તર્ક. તો જ્યાં સુધી તત્વનો અન્વેષણ કાળ છે, તત્વની શોધનો કાળ છે, ત્યાં અન્વેષણ શબ્દ લીધો છે. તચ્ચ અણાસન કાળે સમયમ બુદ્ધેહી જુક્તિમગ્ગેણ, મૂળ સંસ્કૃતમાં મૂળ માગધીમાં એમ છે. નો આરાધન સમયે, નો આરાધન સમયે અચ્છકો અનુભવ જન્મા, આત્મા અનુભવમાં પ્રત્યક્ષ છે તેથી ત્યાં તેનો કોઈ વિકલ્પ નથી. દ્રષ્ટાંત આપ્યો છે કે જેમ કોઈ રત્નનો હાર ખરીદવા જાય, રત્ન ખરીદવા જાય, ત્યારે તે રત્નની કિંમત અને તે રત્નની ક્વોલિટી નક્કી કરવા માટે તે અંગેના વિકલ્પો કાર્યકારી છે. જ્યારે તે રત્નની કિંમત થઈ ગઈ, એની ચકાસણી થઈ ગઈ, પછી દાગીનો બનાવીને એને પહેરે, ત્યારે જે વિકલ્પો ખરીદતી વખતે કર્યા એવા વિકલ્પો કરે તો પહેરવાનો આનંદ એનો લૂંટાઈ જાય, પહેરવાનો આનંદ એને ન મળે. એટલે જ્યારે એને ખરીદીને ઉપભોગ કરવો છે ત્યારે ખરીદી સંબંધીના વિચારોનું કોઈ પ્રયોજન નથી. એ સ્ટેજ પૂરું થઈ ગયું. એમ આત્માનો સ્વરૂપ નિશ્ચય જ્યાં સુધી કરવો છે ત્યાં સુધી નિશ્ચય કરવા અંગેના અન્વેષણ કાળમાં જે કાંઈ વિકલ્પ છે તે નિશ્ચય કરવામાં ત્યાં કાર્યકારી થાય છે. નિશ્ચય નિર્વિકલ્પ વસ્તુનો થયા પછી પોતે જ વ્યાપક ભાવે એવા સ્વરૂપે છે, જીવનો નિશ્ચય થયો એવા સ્વરૂપે છે એવો અનુભવ કરવાના કાળમાં તે વિકલ્પનું કાંઈ પ્રયોજન નથી. ત્યાં વિકલ્પનો નાશ થાય તો અનુભવ થાય. વિકલ્પનો સદભાવ રહ્યા કરે તો અનુભવ ન થાય. નિર્વિકલ્પ અનુભવમાં ત્યાં બાધક થવામાં કોઈ હાજર હોય તો વિકલ્પ છે. જે વિકલ્પો દ્વારા પહેલા નિશ્ચય થયો તે જ વિકલ્પનું પગથિયું એને છોડી દેવું પડે. ત્યાંને ત્યાં ઊભો રહે તો આગળની ભૂમિકામાં આવે. સો વિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપક રૂપ થઈ એવો પ્રવર્તે છે, પરિણામ એવું પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા ધ્યેય પણ દૂર થઈ જાય. હું ધ્યાતા, મારા ધ્યાનમાં હું મારા ધ્યેયને આ રીતે એકાગ્ર કરીને ધ્યાનમાં લઉં એવું ધ્યાતા ધ્યાન ધ્યેયનું ભેદ જ્યાં વિલીન થઈ જાય એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. પ્રથમ વિકલ્પ એવો ઉઠ્યો હોય જ્ઞાનીને પણ કોઈ વાર નિર્વિકલ્પ દશા થવા પહેલા એવો વિકલ્પ ઉઠે કે મારા સ્વરૂપને ધ્યેય સ્વરૂપને લક્ષમાં લઈને એમાં એકાગ્ર થઉં ધ્યાન કરું. પણ નિર્વિકલ્પ અનુભવના કાળમાં હું ધ્યાન કરનારો ધ્યાતા, ધ્યાન આ મારું ધ્યાન, નિર્વિકલ્પ પરિણામ મારું ધ્યાન, આ મારું ધ્યેય, મારું સ્વરૂપ, મારું ધ્યેય એવો વિકલ્પ ત્યાં રહેતો નથી. એ દૂર થઈ જાય છે. ધ્યાતા ધ્યેય પણ દૂર થઈ જાય એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. અહીંયા આધાર લીધો છે ટોડરમિલજીએ 144 ગાથાનો, પક્ષાંતિ ક્રાંતિની ગાથાનો. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના નયાદિકના વિચારો મટવાથી શ્રુત જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું એવું વર્ણન સમયસારની ટીકા આત્મખ્યાતિમાં છે તથા આત્મ અવલોકન આદિ ગ્રંથમાં છે. આત્મ અવલોકન ગ્રંથ દીપચંદજીનો છે, જેમણે અનુભવ પ્રકાશ લખ્યું છે એવો જ ગ્રંથ બિલકુલ આત્મ અવલોકનનો છે. ઘણી વાતો એની અંદર એક સખી આવે છે, રચિતા એક જ છે. એટલે અનુભવ પ્રકાશમાં ઘણી વાતો લખી છે એવી વાતો એમણે આત્મ અવલોકનમાં પણ લખી છે. એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતિન્દ્રિય કહીએ છીએ. એટલા માટે નિર્વિકલ્પ અનુભવને અતિન્દ્રિય અનુભવ કહીએ છીએ. એ સ્વરૂપ અતિન્દ્રિય છે, ઇન્દ્રિયથી પાર સ્વરૂપ અતિન્દ્રિય છે અને એના અનુભવને પણ અતિન્દ્રિય અનુભવ કહેવામાં આવે છે. કેમ કે કોઈ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અથવા ઇન્દ્રિયના નિમિત્તે થતા ઉપયોગ દ્વારા મનના નિમિત્તે થતા ઉપયોગ દ્વારા અતિન્દ્રિયાત્મ તત્વનો અનુભવ થતો નથી, તેથી તેને અતિન્દ્રિય પરિણમન કહેવામાં આવે છે. મનનો ધર્મ એ છે કે તે અનેક વિકલ્પ કરે, એ મનનો ધર્મ છે કે અનેક વિકલ્પ કરે, પણ તે અહીં નથી. જે જ્ઞાન ઇન્દ્રિયો તથા મનમાં પ્રવર્તતું હતું, જે ઉપયોગ ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતો હતો, તે જ જ્ઞાન હવે અનુભવમાં પ્રવર્તે છે. તે જ જ્ઞાન હવે અતિન્દ્રિય અનુભવમાં પ્રવર્તે છે. તેથી તે જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહીએ છીએ. કેવું સરસ વર્ણન કર્યું છે ટોડરમલજી. આ વિષય 266 ગાથાનો જે નય ચક્રનો વિષય છે એ અહીંયા પ્રવચનમાં આવ્યો છે. માટે એ વિકલ્પોને પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી. શું કહે છે કે સ્વરૂપના વિકલ્પો પણ છોડીને વસ્તુ સ્વરૂપને નિર્ણય કરવાના જે વિકલ્પો થયા એને પણ છોડીને શુદ્ધ આત્માનો અતિન્દ્રિયાત્માનો અનુભવ કરવો, સાક્ષાત અનુભવ કરવો, પ્રત્યક્ષ સહજ પ્રત્યક્ષ સ્વરૂપનો પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવ કરવો, પ્રતીતિમાં એને પ્રત્યક્ષ કરીને અનુભવ સુધી પહોંચવું, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી. જો આત્માના વિકલ્પ કરે છે એને અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ આત્માના વિકલ્પમાં પણ ફસાવવું યોગ્ય નથી. તો આત્મા જે શુદ્ધ નહીંનો વિષય છે, નિશ્ચય નહીંનો જે વિષય છે, એવા નિશ્ચય નહીંના વિષયભૂત શુદ્ધ આત્માના વિકલ્પોમાં પણ ફસાઈ રહેવું યોગ્ય નથી. તો પછી વ્યવહાર નહીંના વિષયરૂપ જે ગુણભેદ અને પર્યાય ભેદો છે તેના વિકલ્પમાં ફસાઈ રહેવું ક્યાં યોગ્ય છે? તો પછી એથી આગળ વધીને બીજા ઉદયના જે પ્રસંગો છે તેના વિકલ્પમાં ફસાઈ રહેવું ક્યાં સુધી યોગ્ય છે? આમ છે હા, એમ જ કહેવા માંગે છે. પ્રત્યક્ષ અનુભવ તો ધ્યાનમાં જ છે. આત્માનો સમ્યક દર્શનમાં જે પ્રત્યક્ષ અનુભવ છે એ તો ધ્યાનમાં જ અનુભવ છે. હા, કરવું એ તો ભાષાથી કહેવાય છે. અનુભવ કરવો, ધ્યાન કરવું, એમ સમજાવવા માટે ભાષા કરાય છે. બાકી જે સ્વરૂપનો નિશ્ચય થયો રાગની આડ વગરના જ્ઞાનમાં, સીધા જ્ઞાનમાં જે નિશ્ચય થયો વિકલ્પની આડ વગર, તેમાં નિર્વિકલ્પ સ્વરૂપના નિશ્ચયમાં નિર્વિકલ્પ અને પ્રત્યક્ષ સ્વરૂપનો નિશ્ચય છે. કેવો છે સ્વરૂપ? કેવું છે? કે સહજ પ્રત્યક્ષ છે, નિર્વિકલ્પ છે, અને સ્વરૂપે કરીને સ્વરૂપ સહજ પ્રત્યક્ષ છે. આત્માનો જે અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થાય છે એ પ્રત્યક્ષ જે પર્યાય થઈ સ્વાભાવિક, એ સ્વાભાવિક પર્યાયને કેમ કહી? કે જેવો સ્વભાવ છે તેવી પર્યાય છે. તેથી તો જો પર્યાયમાં પ્રત્યક્ષપણું છે તો સ્વરૂપ સહજ પ્રત્યક્ષ છે. હવે જે જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ સહજ પ્રત્યક્ષ નિર્વિકલ્પ સ્વરૂપે ભાષણ, તે જ્ઞાનમાં એવું બળ આત્મ સ્વરૂપ સંબંધીનું ઉત્પન્ન થાય છે કે એને એવી પર્યાય એના જોર માંથી આવે છે, થઈ જાય છે, ધ્યાન પણ થઈ જાય છે, અનુભવ પણ થઈ જાય છે. આમ છે કરવું, એ તો કઈ કહેવા માત્ર છે. પર્યાય ને અંદર માં વાળવી, ઉપયોગ ને અંદર માં વાળવો, વિકલ્પ ન કરવો, નિર્વિકલ્પ અનુભવ કરવો, સમ્યક દર્શન કરવું, પુરુષાર્થ કરવો, દ્રષ્ટિ કરવી, જ્ઞાન કરવું, એમ કહેવાય છે. પણ એ કહેવા માત્ર છે, એવી બોલણીની પદ્ધતિ છે. એનો મર્મ એવો છે કે પોતાના સ્વરૂપને અવલોકતા સ્વરૂપાકાર દશા, સ્વાકાર દશા સહજ થઈ જાય તેને એ દશા કરી એમ કહેવામાં આવે છે. કેમ કે તે દશાનો કરનારો આત્મા છે અને કાર્ય તે પર્યાય છે, તેથી કરતા એ તે કાર્ય કર્યું એમ કહેવામાં આવે છે. એવી વિવિક્ષા સંભવિત છે. પણ જે કરવાનો અભિપ્રાય કર્તૃત્વનો અભિપ્રાય છે, પર્યાયને હું કરું, પર્યાયને હું કરું, આવી પર્યાયને હું કરું, એ ભાવ અહીંયા ન લેવો. એવો ભાવ લેવા માટે અહીંયા કરવો શબ્દનો પ્રયોગ નથી, એટલું સ્પષ્ટીકરણ છે. માટે વિકલ્પોને પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, આવી ભાષા છે. તો વિકલ્પને છોડવા જાય, અનુભવને કરવા જાય, એમ થતું હશે
નહીં.
ચાલતા વિકલ્પ ઉપર આત્મ સ્વરૂપ સંબંધિત ચાલતા વિકલ્પો છે, એના ઉપર જેની નજર નથી, એની સામું જે જોતો નથી, એક શુદ્ધાત્માની સામે જેને ટકટગી લગાવી છે, જેમાં ત્રાટક કરે છે, એમ જેના જ્ઞાનમાંથી ધ્યાનમાંથી ખસતો નથી, તેને વિકલ્પ ટળી અને સહજ નિર્વિકલ્પ અનુભવ થાય છે, એને અનુભવ કરવો એમ કહેવામાં આવે છે. પણ થાય છે, થાય છે, એને કરવો એમ કહે ભાષા. સ્પષ્ટીકરણ શું છે કે વ્યવહારના વિષયક વિકલ્પો પણ ત્યાં નથી. જ્યારે અનુભવની નજીક કોઈ જીવ પહોંચે છે ત્યારે તેની નજીકના વિકલ્પો કેવા હોય કે શુદ્ધ નિશ્ચય નહીંના વિષયભૂત શુદ્ધાત્મ સ્વરૂપ સંબંધિત વિકલ્પો હોય, એને એને કદી વ્યવહાર નહીંના વિષયભૂત વિકલ્પો ન હોય. હું દાન કરું, હું દયા પાડું, હું પૂજા કરું, ભક્તિ કરું, હું જપ કરું, તપ કરું, હું નમસ્કાર મંત્ર બોલું, એવા વિકલ્પો એને ન હોય. નહીં, વિચાર બળમાં નહીં પણ જ્ઞાન બળમાં છે એ વાત. વિચારમાં વિકલ્પ અને જ્ઞાન બંનેની પર્યાય છે. એમાં જ્ઞાન બળ વધે છે અને રાગ બળ વિકલ્પ બળ તૂટે છે, ત્યારે એને જ્ઞાનથી જ્ઞાનનો જ્ઞાનમાં જ્ઞાનના આધારે જ્ઞાનાનુભવ થાય છે, તે આત્માનુભવ છે. એટલે તો 15 ગાથા પહેલા એક કળશની રચના કરી છે અમૃતચંદ્ર આચાર્ય, 13 નંબરનો એક કળશ છે કે જે જ્ઞાનાનુભૂતિ છે તે આત્માનુભૂતિ છે, એમ ખરેખર જાણવું, એમ લીધું છે, એમ ખરેખર જાણવું. કિલેતિ બુદ્ધ્વા એવો શબ્દ પડે છે. કિલ એટલે ખરેખર, ઇતિ એટલે આ પ્રમાણે, બુદ્ધ્વા એટલે જાણીને, એવો શબ્દ પડે છે. જ્ઞાનનો જ્ઞાનને અનુભવ, જ્ઞાનનું જ્ઞાનમાં જ્ઞાનને સંચેતન, તે જ્ઞાનાનુભવ કહો, તે આત્માનુભવ કહો, તે સ્વરૂપ સન્મુખતા કહો, તે અંતર્મુખતા કહો, તે અતિન્દ્રિય પરિણામ અનુભવો, બધું એક જ છે, એમાં કઈ થયું નથી. મૂળ વિષય તો બધો પરમાગમમાં મૂળમાં છે, મૂળમાં બધા અહીંયા છે. પછી જ્ઞાનીઓએ એ વાત ત્યાંથી પોતાની ચાલુ ભાષામાં ઉતારી છે. આત્માનુભૂતિ ઇતિ શુદ્ધ નયાત્મકાયા, જે આત્માનુભૂતિ છે એ તો શુદ્ધ નયા શુદ્ધ નયાત્મક છે. શુદ્ધ નહીં ને વિષય કરનારો જ્ઞાનનો ઉપયોગ તે શુદ્ધ નહીં, તે આત્માનુભવ કહો કે શુદ્ધ નહીં કહો. યા એટલે અથવા જ્ઞાનાનુભૂતિ અમેવ કિલેતિ બુદ્ધવા, અથવા તે જ્ઞાનાનુભૂતિ છે, આ જ જ્ઞાનાનુભૂતિ છે એમ ખરેખર જાણીને આત્માનમ આત્મની નિવેશ્ય, આત્માથી આત્મામાં પ્રવેશ કરીને સુનિષ્કૃપ નિષ્પ્રકંપમ, સારી રીતે સ્થિર થઈને, નિષ્ક્રંપ એટલે કંપન છોડીને, સ્થિર થઈને, ચંચળતા છોડીને, એકોસ્તી નિત્યમ અવબોધ ગણ સમંતા, એક જે શુદ્ધાત્મા છે, જે અનાદિ અનંત નિત્ય એટલે અનાદિ અનંત અવબોધ નામ જ્ઞાનનો ઘન છે, સમંતાત એટલે પૂરેપૂરો ચારે પ્રકારથી ચારે બાજુથી એનો અનુભવ કરવો બહુ સરસ કળશ છે. એ રીતે જે પૂર્વ કથિત શુદ્ધમય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે એમ જાણીને, આત્મામાં આત્માને નિશ્ચળપણે સ્થાપીને, સદા સર્વ તરફ ચોતરફ સમંતાત લીધું છે ને, સદા સર્વ તરફ નિત્ય એટલે સદા, સર્વ તરફ ચોતરફ એક જ્ઞાન ઘન આત્મા છે એટલે હું પરિપૂર્ણ ચારે બાજુથી એક જ્ઞાન ઘન આત્મા છું એમ દેખું, એમ દેખું. આનું નામ અનુભવ છે. વિચારનો વિષય પૂરો થઈ ગયો. આ 907માં બોલે છે કે વિચારનો વિષય નિશ્ચય કરવા સુધી છે. નિર્વિકલ્પ સહજ પ્રત્યક્ષ સ્વરૂપનો નિશ્ચય થયા પછી તે વિકલ્પનું કાંઈ પ્રયોજન નથી, એ સ્ટેજ પૂરું થઈ ગયું. એટલે વિકલ્પનું કામ નથી, વિકલ્પનું પ્રયોજન નથી, એટલે વિકલ્પ હવે કામના નથી. નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ કરવા માટે વિકલ્પ કામના નથી એમ જાણવું જોઈએ. અને તેથી વિકલ્પ ઉપરથી વજન ઉઠી જવું જોઈએ, નહીતર માણસને શું વજન રહે છે. જાણે કે ભલે અનુભવ ન થયો પણ આત્માના વિકલ્પ તો કર્યા ને, સ્વાધ્યાય કર્યો એમાં, અથવા વિચારણામાં બેસીને પણ આત્માના વિકલ્પ કર્યા ને, આપણે ક્યાં બીજો વિકલ્પ કરીએ છીએ. એમાં વિકલ્પ છે એ ગળતા જાય છે, ત્યારે જે એકાગ્ર થવા માટે પ્રયત્ન કરે છે એ પુરુષાર્થ જ્યાં સુધી સફળ ન થાય અથવા એની પરિપક્વ હદ સુધી ન પહોંચે ત્યાં સુધી વિકલ્પનું અસ્તિત્વ રહે છે. ના, બુદ્ધિપૂર્વક ભલે એમાં વિકલ્પ પણ એ થયા જ કરે છે, સહેજે સહેજે. નિર્વિકલ્પ વસ્તુમાં વ્યાપ વ્યાપક ભાવે એકાકાર થવાનો પુરુષાર્થની ઉગ્રતા ન આવે, એટલી ઉગ્રતા પુરુષાર્થમાં ન થાય ત્યાં સુધી એને રાગની ઉત્પત્તિ થઈને એમાં વિકલ્પ થયા કરે. પણ એ વિકલ્પ કેવા છે કે જેને અંતર જલ્પ કહે છે એવા વિકલ્પ છે, જે મનથી સ્થૂળ સમજી શકાય એવા વિકલ્પો થાય છે એને બહિર્જલ્પ કયા છે. અહીંયા અંતર જલ્પ છે, પણ એ અંતર જલ્પ મટીને નિર્વિકલ્પ અનુભવ થશે. તેથી એ અંતર જલ્પ છે એને કોઈ વાર આત્માનું ગોલન કહે છે. આત્મા કેમ કે અસ્પષ્ટ વિકલ્પ છે, અંતર જલ્પ છે એ સ્પષ્ટ બહિર્જલ્પ જેવા વિકલ્પો નથી, અસ્પષ્ટ વિકલ્પો છે. તો એને અંતરજલ્પ કહો, આત્માનું ઊંડું ચિંતન કહો, આત્માનું ઊંડું ગોલન કહો, એવું નામ પામે છે. પણ એ પણ છોડીને, એ સ્ટેજને પણ છોડીને, પ્રદેશે પ્રદેશેથી અતિન્દ્રિય પ્રત્યક્ષ શુદ્ધાત્માનો અનુભવ થવો ત્યાં એની આવશ્યકતા નથી, ત્યાં તેની જરૂર નથી. તે પણ છૂટી જાય ત્યારે અનુભવ થાય, ન છૂટે તો ન થાય. એટલે ત્યાં ન છૂટે તો એનું બાધક પણ ચાલુ રહે અનુભવમાં, અને છૂટે તો અનુભવનું સાધક પણ થાય. આટલો સૂક્ષ્મ વિકલ્પ પણ ત્યાં રાખવા યોગ્ય કે કરવા યોગ્ય નથી, તો વ્યવહારનો વિકલ્પ કરવા યોગ્ય છે એ વાત ક્યારે? તો વ્યવહારના પક્ષની વાત તો ક્યારે? તો પછી બીજા વિકલ્પોનો તો પ્રશ્ન જ રહેતો નથી. જગતના ઉદયના વિકલ્પો છે એનાથી તો કોઈ કાર્ય સિદ્ધ થાય તો પ્રશ્ન જ રહેતો નથી. આટલું દૂર જવાનું છે અંદર એમ કેમ? કોઈ માણસને જંગલમાં ઘોડેસવારી કરતો નીકળ્યો હોય અને એમાં એને તરસ લાગે, તરસ લાગે ત્યારે એને એમ લાગે કે ક્યાંય જળાશય તો દેખાતું નથી, કોઈ સરોવર નદી હોય એવું તો આ બાજુ ક્યાંય દેખાતું નથી, પણ ક્યાંક કૂવો કોઈ ખુદાયો હોય તો પાણી મળવાનો સંભવ છે. મારતે ઘોડે કૂવાની શોધમાં જાય, એમાં કૂવો એને દેખાય, તો ઘોડા ઉપર બેઠા બેઠા એને અંદર પાણી છે કે નહીં એની કેમ ખબર પડે? એક ઘોડા ઉપરથી ઉતરી કૂવાને કાંઠે અંદર ડૂક્યું કરે તો પાણી અંદર દેખાય. એમ વિકલ્પના ઘોડા ઉપરથી ઉતરે ત્યારે શાંતિના શીતળ જળનો અનુભવ થાય, વિકલ્પના ઘોડા ઉપર બેઠા બેઠા એનો અનુભવ નહીં થાય એમ કેમ? એવો દ્રષ્ટાંત આપતા. વિકલ્પ મન પડતા પડતા અભાવ થઈ જાય છે, મન પડતા પડતા અભાવ. બીજું, એને વિકલ્પ ચાલે છે કે નથી ચાલતા એના ઉપર એનું લક્ષ નથી. એનું લક્ષ છે એક શુદ્ધ આત્મા ઉપર, જે એના નિશ્ચયમાં આવ્યો છે, જ્ઞાનમાં આવ્યો છે, એના ઉપર એનું લક્ષ થઈ ગયું છે. એટલે એના લક્ષે એના પરિણામમાં જોર બળ વધતું જાય છે. આવો હું મહાન, આવો મહાન હું, એવો વિકલ્પ પણ અહીંયા, એવો વિકલ્પ પણ અહીંયા વિકલ્પ તરીકે કાર્યકારી નથી, પણ એ જ્ઞાનમાં જે એવો ભાવ થાય અને એમાં પ્રત્યક્ષ સ્વરૂપ આત્મા હોવાથી હું તો પ્રત્યક્ષ જ છું એમ એને પ્રત્યક્ષ કરી લઈએ જોરથી, ત્યારે વિકલ્પનું બાધક પણ ઉત્પન્ન નથી થતું. એને વિકલ્પ ટાળ્યો એમ કહેવામાં આવે છે. વિકલ્પનું બાધક પણ ઉત્પન્ન નથી થતું એને વિકલ્પ ટાળ્યો એમ કહેવામાં આવે છે. એટલે એમ કહ્યું કે વિકલ્પમાં ફસાઈ રહેવું યોગ્ય નથી. શું એમાં સૂચના છે, માર્ગદર્શન છે કે હું આત્માના વિકલ્પો કરું, વ્યવહારનીના વિકલ્પો ન કરું પણ શુદ્ધનીના વિષયભૂત આત્માના વિકલ્પ કરું, એમ વિકલ્પ કરવા ઉપર તું રહીશ તો વિકલ્પમાં ફસાઈ જઈશ. વસ્તુ આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે અને એ નિર્વિકલ્પ સ્વરૂપનો આશ્રય કરતા અથવા એમાં વ્યાપી વ્યાપક ભાવે એકાકાર થતા વિકલ્પની ઉત્પત્તિ બંધ થાય, એ પ્રકાર અહીંયા અનુભવમાં છે. વિકલ્પમાં ફસાવા જેવું નથી. વિકલ્પમાં ફસાઈ રહેવાથી તું નિર્વિકલ્પ કદી પણ નહીં થઈ શક, કેમ કે વિકલ્પ અને નિર્વિકલ્પ એ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી દશા છે. વિકલ્પનો જે સ્વભાવ છે તે નિર્વિકલ્પ દશાનો સ્વભાવ નથી, નિર્વિકલ્પ દશાનો જે સ્વભાવ છે તે વિકલ્પનો સ્વભાવ નથી, બે પરસ્પર વિરુદ્ધ દશાવાળી સ્વભાવવાળી દશા છે.
બરોબર છે, વિકલ્પ પણ હટતા
નથી, હટતા નથી, હટતા નથી એમ પણ એના ઉપર વજન દેવા જેવું નથી, જેમ કરવા માટે વજન દેવા જેવું નથી એમ ત્યાગવા માટે વજન દેવા જેવું નથી. ક્યાં વજન દેવા જેવું છે કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ ઉપર. એ પણ વજન દેવું દેવા જેવું છે એ તો કહેવાય છે, જો એનો યથાર્થ નિશ્ચય થાય તો એના ઉપર વજન જાય. આ સીધી વાત છે. જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન છે, એ આચરણ વિના રહી શકતું નથી, કેમ કે એ પણ એનો એક ધર્મ છે. કેવી રીતે? કે જેમ કોઈ કિંમતી ચીજ જ્ઞાનમાં આવે છે તો એની સુરક્ષાની સાવધાની સાથે સાથે ઊભી થાય છે, જ્ઞાનમાં જ ઊભી થાય છે. સમયસારની 38 નંબરની ગાથામાં આ ન્યાય છે કે અનાદિથી જેણે પોતાના આત્માને જોયો નથી એ જ્યારે વિરક્ત ગુરુના ઉપદેશથી, ત્યાં એવી વાત કરી છે, રાગમાં જેને રક્ત નથી રસ નથી, રાગનો જેને રસ નથી એવા વિરક્ત ગુરુના ઉપદેશથી જ્યારે પોતાના આત્માને જુએ છે, એનું જ્ઞાન કરે છે, ત્યારે મુઠ્ઠીમાં રાખેલા સુવર્ણની જેમ તેની સાવધાની કરે છે. હવે ખોવાઈ ગયેલું સોનું મુઠ્ઠીમાં હતું, જ્ઞાન થયું કે સોનું મારી મુઠ્ઠીમાં છે, મારા કબજામાં છે, પછી સાવધાની કરવાની શું જરૂર? કે સાવધાની એટલે થઈ કે પહેલા ભૂલી ગયો તો માટે, એમ આત્મા તો પોતે જ છે, આત્મા ક્યાંયથી લાવવો નથી, આત્મા શુદ્ધ છે એને શુદ્ધ કરવો નથી,
બરોબર,
અપૂર્ણ નથી કે એને પૂર્ણ કરવો છે, અશુદ્ધ નથી કે એને શુદ્ધ કરવો છે. એવો જે શુદ્ધ આત્મા એ જ્યારે પોતાના જ્ઞાનમાં આવે છે ત્યારે એની અંતર સાવધાની ઊભી થાય છે, એ જ્ઞાનનું આચરણ છે. સ્વરૂપ જેને જોતા, સ્વરૂપને જ્ઞાનમાં લેતા, અનાદિથી એ સ્વરૂપ જ્ઞાનમાં નહીં હોવાને લીધે જ્યારે એ જ્ઞાનમાં આવે ત્યારે અંતરમાં સ્વરૂપ સાવધાની ઊભી થાય, એવો એનો સહજ સ્વભાવ છે. એટલે જ્ઞાન માત્ર જાણે નહીં પણ જ્ઞાન સીધું જ આચરણમાં આવે, જાણતા હવે જ આચરણમાં આવે, એ જ્ઞાનનો સ્વભાવ છે, એ જ્ઞાનનો ધર્મ છે. એમ જ બને, આ કુદરતી છે, સ્વભાવગત છે, બીજી રીતે ન બને. એટલે જેનો નિશ્ચય થાય છે, ભલે સ્વવિકલ્પ દશામાં નિશ્ચય થાય છે પણ વિકલ્પને ગૌણ કરીને, વિકલ્પનો આધાર છોડીને, નિશ્ચય કરવાના કાળમાં પણ જ્ઞાનનો આધાર લઈને, જ્ઞાનની મુખ્યતા કરીને જ્યારે નિશ્ચય થાય છે જ્ઞાન સ્વભાવનો, ત્યારે એને સાવધાની જ્ઞાન સ્વભાવની આવે છે. અને અનાદિથી જે વિકલ્પમાં સાવધાન હતો, એટલે વ્યવહારના વિષયભૂત રાગમાં સાવધાન હતો, એ સાવધાની એની છૂટી જાય છે. બે વિરુદ્ધ વિષયમાં કોઈ જીવ સાવધાન રહી શકે નહીં. એટલે નિશ્ચય થતા સાવધાની બદલાય છે. સાવધાની બદલાય છે એટલે અનુભવના પુરુષાર્થ સુધી ન પહોંચે ત્યાં સુધી જે વિકલ્પો ચાલે તે વિકલ્પોમાં તે જીવ સાવધાન નથી, પણ જે સ્વરૂપ નિશ્ચયમાં આવ્યું છે એમાં સાવધાન છે. આ પરિસ્થિતિ પલટાઈ જાય છે. એવી જ રીતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સ્વાનુભવમાં થયા પછી એવો નિર્વિકલ્પ સ્વાનુભવ તો ક્ષણ માત્ર જ રહે છે. ક્ષણ માત્રમાં તે અનુભવી જીવ પણ સ્વવિકલ્પ દશામાં પ્રવેશ કરે છે. વિકલ્પ નિર્વિકલ્પ દશા છૂટી જાય છે અને સ્વવિકલ્પ દશામાં રહે છે. સ્વવિકલ્પ દશામાં તે રહે છે ત્યારે તે સ્વવિકલ્પ દશામાં એવું નથી કે એને નિશ્ચયના જ વિકલ્પો આવ્યા કરે, એને નિશ્ચયના વિષયભૂત આત્માના પણ વિકલ્પો આવે, વ્યવહારના વિષયભૂત રાગ ગુણભેદ પર્યાય ભેદ આદિના પણ વિકલ્પો આવે, અને પૂર્વકર્મ અનુસાર એના ઉદયમાન પ્રસંગોના પણ વિકલ્પો આવે. છતાં પણ તે જ્ઞાની ધર્મી જીવ વિકલ્પોમાં સાવધાન નથી. એ વખતે પણ એ વિકલ્પોમાં સાવધાન નથી. વિકલ્પની એની પકડ એકવાર નિર્વિકલ્પ થઈને અપૂર્વ રસે કરીને શુદ્ધાત્માનો અનુભવ કર્યો અને શુદ્ધાત્માની પકડ કરી અનુભવમાં, પછી એની વિકલ્પની પકડ છૂટી જાય છે. વિકલ્પનો ઉદ્ભવ થવા છતાં વિકલ્પની પકડ છૂટી જાય છે. નહીં, બુદ્ધિપૂર્વક ના આવે છે. બુદ્ધિપૂર્વક મંદિર જાઉં, સ્વાધ્યાય કરું, પૂજા કરું, આરતી કરું, દાન કરું, બધા વિકલ્પ આવે. વ્યવહાર નહીં ના આવે, નિશ્ચય નહીં ના આવે, અને ઉદયમાન પ્રસંગોના પણ આવે. દુકાન હોય તો વેપાર કરું, રાજા હોય તો રાજનો વહીવટ કરું, અને લાકડા કાપવા વાળો કઠિયારો હોય તો લાકડા કાપવાનો વિકલ્પ એને આવે, મજૂર હોય તો પાંચ મણની ગુણ ઉચકવાનો વિકલ્પ એને આવે. એમાં એમાં કોઈ જાતિ ભેદ, એમાં સવર્ણ અવર્ણનો કોઈ પ્રશ્ન નથી. આત્મા છે, એનો અધિકાર છે, અનુભવ રૂપી ધર્મ કરવાનો એનો સ્વયં અબાધિત અને સાધિત અધિકાર છે. બરાબર સાથે છે, વિકલ્પ આવે પણ એની પકડ નથી. એટલે તો ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે અજ્ઞાનીને વિકલ્પ છે અને જ્ઞાનીને વિકલ્પ છે. ઉદયના વિકલ્પ બેને દેખાય છે, વ્યવહારના વિકલ્પ બેને દેખાય છે, પૂજા ભક્તિ આદિના. ફેર શું કે એક મીંડીએ બચ્ચાને મોઢામાં પકડ્યું છે, એક જણે ને એક જણે ઉંદરને મોઢામાં પકડ્યો છે, બે વચ્ચે ફેર છે. જે બિલાડીએ ઉંદર મોઢામાં પકડ્યો છે એને એવી પકડથી પકડ્યો છે કે લોહી લુહાણ થાય તો પણ છોડે નહીં, તરફડિયા મારે છૂટવા માટે, જોર કરે ઉંદર છૂટવા માટે, પણ ઉંદરને છોડે નહીં. અને બચ્ચાને એને મોઢામાં લીધું છે, એને દાંત વાગે નહીં, એને જરા પણ ચામડી ઉપર ઈજા થાય નહીં, એવી રીતે પકડે છે. બેને પકડે છે એમ વિકલ્પ બેની દશામાં છે, જ્ઞાનીની દશામાં પણ છે અને અજ્ઞાનીની દશામાં પણ છે. બેને સહજ થાય છે, કરવા ધારે તે થાય એમ છે નહીં, મટાડવા ધારે તો મટે એવું છે નહીં, કેમ કે કર્તૃત્વથી કર્મ મટવું બનતું નથી. પણ એક કરતા થઈને કરે છે, એની પકડ કરીને કરે છે, અને એક જ્ઞાતા રહીને એને થાય છે અથવા કરે છે. કરે છે કહો તો એમ સમજીને કહેવામાં દોષ નથી, પણ એને પકડ નથી. એને જ્ઞાનીને પોતાના ચાલતા વિકલ્પમાં પોતાનું અસ્તિત્વ ભાસતું નથી. ત્રિકાળી અનંત ગુણ નિધાનમાં પોતાનું અસ્તિત્વ એ અનુભવ કરે છે, અને એક સમયના વિકલ્પમાં પોતાનું અસ્તિત્વ એને ભાસતું નથી. એટલે અસ્તિત્વ એનું ખસી ગયું છે ત્યાંથી, ખાલી થઈ ગયો છે એનાથી. પછી વિકલ્પોમાં ફસાયેલો નથી. એ જ રીતે મુમુક્ષુએ પણ સ્વરૂપનો અનુભવ કરવા માટે કોઈ પણ પ્રકારના વિકલ્પમાં, સ્વરૂપ સંબંધિત વિકલ્પ સુદ્ધા છે એમાં પણ ફસાવા જેવું
નથી.
ફસાવું શબ્દ વાપર્યો છે, કરવો તો નહીં પણ ફસાવું નહીં. કેમ ફસાવું નહીં એમ કીધું કે સારું જાણીને જીવ ફસાય છે. ક્યાં ફસાય છે જીવ?
સારું જાણીને.
આ વિકલ્પ બહુ સારો આવ્યો છે,
આત્માના વિકલ્પ.
એવો આત્માનો ભાવ આવ્યો હતો એમાં, એવો આત્માનો ભાવ આવ્યો હતો, બહુ સારો ભાવ આવ્યો. પણ ભાઈ એ વિકલ્પમાં તારે ફસાવા જેવું નથી એમ કે છે. બીજે તો ફસાવા જેવું નથી, પણ આમાંય ફસાવા જેવું નથી. નવ સંસાર થયો, 908, 908 બોલમાં શરણાનુયોગના અધ્યયનમાં સમ્યક દ્રષ્ટિજીવને અધ્યયન કાળે કેવા ભાવ આવે છે એનું એક લાક્ષણિક શૈલીથી અહીંયા વર્ણન છે. તત્વજ્ઞાની થઈ ચરણાનુયોગને અભ્યાસે છે જે જીવ, સ્વરૂપનો જ્ઞાની છે, સ્વતત્વનો જ્ઞાની છે, એને તત્વજ્ઞાની કહીએ. આ શાસ્ત્રો વાંચી વાંચીને પંડિતો થઈ જાય એને તત્વજ્ઞાની કહેતા
હૃદય.
પણ જેને નિજ તત્વનું જ્ઞાન છે, પરમાત્મ તત્વનું જ્ઞાન છે, પરમ તત્વનું અનુભવ જ્ઞાન છે, તે તત્વજ્ઞાની છે. એવો થયા પછી પણ, પરમ તત્વનું અનુભવ જ્ઞાન થયા પછી પણ તે જીવ ચરણાનુયોગને અભ્યાસે છે એમ નથી કે તે માત્ર દ્રવ્યાનુયોગનો જ અભ્યાસ કરે અને બાદ બાકીના ત્રણેયનો અનુયોગને છોડી દે, એવું નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની તો ઠીક, પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાને વર્તતા મુનિઓ અને આચાર્યો એ પણ ચારે અનુયોગનું અધ્યયન કરે છે. ગણધર દેવ સુદ્ધા ચારે અનુયોગની રચના કરે છે. એમાં કથાનું યુગ આવેલો, આ પુરાણો છે ને, એ કયા આચાર્યનો છે? એક જીનસેન આચાર્યનું છે, એની રમીશેન કેવા છે, રવિશેન આચાર્ય છે. એક રવિશેન આચાર્ય છે, એકના કરતા જીનસેન આચાર્ય છે. કથાનું યુગનું નિરૂપણ કર્યું છે, રચના કરી છે. અને શતકુંડાગમમાં જે આચાર્ય છે, ભૂતબલી પુષ્પદંત અને ભૂતબલી, એમણે કર્ણાનુયોગનું નિરૂપણ કર્યું છે. એમના ઉત્તરાધિકારી જે છે વીરસેન સ્વામી, જેને ધવળ જય ધવળ મહાધવળ દેખા, એમણે પણ કર્ણાનુયોગનું જબરજસ્ત વિસ્તાર કર્યો છે. કર્ણાનુયોગ તો કોઈ ચરણાનુયોગનું પણ શાસ્ત્ર લખે છે, અધ્યયન કરે, શાસ્ત્ર લખે, શાસ્ત્ર વાંચે. રત્નકરણ વિસ્તાર કાથા ચરણાનુયોગ નો ગ્રંથ છે, પોતે મુનિ છે અને ગ્રંથ લખે છે શ્રાવકોના આચરણનો. એ તો દશા ઓળખી ગયા છે, પણ છતાં વિકલ્પ ઉઠે શાસનની સામે જોવે ત્યારે એને એમ લાગે કે વર્તમાન શાસનમાં શ્રાવકોના આચરણનો બોધ દેવો, બોધ હોવો યોગ્ય છે. તો એ શ્રાવકાચારનો કેવો છે? શ્રાવકાચારનો ગ્રંથ કે રત્નના કરંડિયા જેવો, રત્નનો કરંડિયો, રત્નનો ચરવું હોય એવી વાત અંદર લખી છે. એમાં આ વાત લખી છે 28મી ગાથામાં. એમ જ છે, એવો જ ગ્રંથ છે, ગ્રંથ એવો જ છે. ખરેખર છેલ્લે અધિકાર લખ્યો છે, મૃત્યુ મહોત્સવનો અધિકાર લખ્યો છે, એમાં લખ્યો છે. પછી આ શરૂઆતમાં 28મી ગાથામાં આ વિષય આવ્યો. ચાંડાળ હોય તો પણ તેને ગણધરો, ગણધરદેવ એને દેવ કહે છે, તેથી તે વંદનીય છે, પૂજનીય છે. એ વિષય એમાં આવ્યો છે. હવે એવું જ્યારે કોઈ લખે કે અધ્યયન કરે ત્યારે એના પરિણામની કેવી પરિસ્થિતિ હોય છે એનું એક બહુ સારું લક્ષણ અહીંયા કોડરમલજીએ મૂળ ગ્રંથમાં લીધું છે. એના ઉપરના પ્રવચનનો બોલ છે. મૂળ વિષય કોડરમલજીએ ચારે અનુયોગ સંબંધી લીધો છે કે જ્ઞાનીના જ્ઞાનમાં ચારે અનુયોગના અધ્યયનના કાળમાં કેવી રીતે મેળવણી થાય છે. સહજ એમાં પોતાની નિજની પ્રધાનતા કેવી રીતે છે એનું ખાસ લક્ષણ એમણે લીધું છે. બહુ સુંદર વિષય છે. તત્વજ્ઞાની થઈ, કોઈ જીવ તત્વજ્ઞાની થઈ, સ્વરૂપ જ્ઞાની થઈ, ચરણાનુયોગને અભ્યાસે છે, તેને તે અભ્યાસતા બધા આચરણ, જે આચરણ ચરણાનુયોગમાં કયા છે એવા બધા આચરણ પોતાના વિતરાગ ભાવ અનુસાર પાસે છે. આ લક્ષણ લીધું છે. અંદરમાં એને જે વિતરાગ ભાવ ઉપજ્યો છે, અંદરમાં જે વિતરાગ ભાવ સ્વરૂપી શુદ્ધાત્મા છે એને અનુસરતા કેવા આચરણ થાય એ અનુસાર ભાષે છે. શું આમાં કેવું છે? ઉપજાનો વિષય છે. અજ્ઞાની જીવને બધા આચરણ પરંપરા અનુસાર ભાષે છે. શું જોવે છે? ધ્યાન દેવા જેવું છે કે વિદ્વાન થયો હોય, પંડિત થયો હોય, ચરણાનુયોગમાં છે ત્યારે એમ વિચારે કે આપણા દિગંબરમાં પરંપરા કેવી છે અને શ્વેતાંબરમાં પરંપરા કેવી છે, બીજામાં આની પરંપરા આચરણની કેવી છે. ગ્રસ્થની, મુનિની બે દશા છે, એ ગ્રસ્થ અને એ ત્યાગીની બધે. તો એ પરંપરાને જોશે અને એમાંથી રૂઢિ કઈ બરાબર અને સારી છે એને પકડશે અને પછી એનો આગ્રહ એને પરંપરા ચલાવવાનો ઉભો થશે. એમાંથી શું અનિષ્ટનો શું જન્મ થશે ત્યાં?
પરંપરા,
કે પરંપરા ચલાવવા માટે એ પછી રૂઢિગત સ્થિતિમાં આવશે અને એ પરંપરા ચલાવતા એ મિથ્યાત્મને પોષશે. એ વિષય કોડનમલજીએ બહુ શરૂઆતમાં વક્તાનું સ્વરૂપ કહ્યું છે ત્યાં લીધો છે. કોઈ જીવ વક્તા થાય છે શાસ્ત્રનો તે પરંપરા ચલાવવા અનુસાર બધું કરે છે શાસ્ત્ર અધ્યયન આદિ. અને એ પરંપરા ચલાવવાની જે બુદ્ધિ છે એમાં એ મિથ્યાત્મને પોષે છે. એ વિષય એમણે લીધો છે. જ્ઞાનીની વાત જુદી છે. આથી એ યોગ્ય શું છે અને અયોગ્ય શું છે એટલું જ જોવે છે. અને ક્યાંથી એ જોવે છે કે પોતાના વિતરાગ ભાવને જોઈને, બીજું એની પાસે માપ નથી, એની પાસે આ માપ છે. એક પરિપૂર્ણ એવો શુદ્ધાત્મા અને બીજી પરિપૂર્ણ એવા શુદ્ધાત્માને અનુસરીને ઉત્પન્ન થઈ છે એવી શુદ્ધાત્મ પરિણતિ, અહીંથી એનું બધું માપ શરૂ થાય છે.
બરોબર.
અને તે જ માપ સાચું માપ છે, તે જ માપ સમ્યક જ્ઞાન રૂપ, પ્રમાણ જ્ઞાન રૂપ માપ છે. બાકી બધું ગડબડ વાળું છે, એને છોડીને જેટલું છે બધામાં ગડબડ ઉભી થયા વિના રે નહીં, વિકૃતિ આવ્યા વિના રે નહીં. પરંપરાનો હમણાં બહુ મોટો પ્રશ્ન થયો, પ્રતિમાની સ્થાપનાનો ભારતભરમાં ગડબડ થઈ. આપણે એક પ્રશ્ન ઉઠાવ્યો કે દક્ષિણ ભારતમાં બાહુબલી અને ભરતની મૂર્તિઓની સ્થાપના છે, તે બંને જીવો તીર્થન કરતો નથી છે. પ્રશ્ન એ ઉપસ્થિત થયો, આ તો તીર્થંકર દ્રવ છે, ગુરુદેવ તો તીર્થંકર દ્રવ છે, પણ સ્થાપનાની પરંપરાને જો તમે ચેલેન્જ કરતા હોય તો તમને એક વાત પ્રત્યક્ષ બતાવીએ કે ભરત અને બાહુબલીની સ્થાપના અર્યંત પદે છે, એને પૂજા અર્ચના બધી થાય છે કે નથી થતી. એનો અર્થ એ થયો કે કોઈ પણ જીવ અર્યંત દશાએ પહોંચે તો એની સ્થાપના કરવી અર્યંત પ્રતિમાની તે અયોગ્ય નથી, તે સપ્રમાણ છે, એમ એનો અર્થ થયો.
બરોબર.
અને પાછા એ જે રાજા હતા ચામુંડરાય,
રાજા
એ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીના શિષ્ય હતા, જેમણે કર્ણાનુયોગનો મહાન ગ્રંથ ગોમટ સાર લખ્યો છે, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. એમની માતાને ખાલી સ્વપ્ન આવ્યું હતું, એમાંથી એમણે આ બાહુબલીની સ્થાપના કરી. જાતિ સ્મરણ એ નહીં, સ્વપ્ન જ હતું એ તો. આ તો આ લોકો તો જાતિ સ્મરણ ને સ્વપ્ન કહે છે કે આ કોકને સ્વપ્ન આવ્યું ને તમે સ્થાપના કરો એ કાંઈ હાલે, જાતિ સ્મરણ એ નથી કહેતા હો, એ તો એટલું બધું ઉતરીને બોલે છે. એ તો સપનું આવ્યું કે એમાં હું સપનાના આધારે કાંઈ થાય કે આ સપનાના આધારે થઈ છે બોલ. અને હું કેવું તારે, અને દુનિયા બધા ઝૂકી ઝૂકીને નમન કરવા જાય છે, એક નહીં પણ ઠેર ઠેર બાહુબલીની સ્થાપના છે. એક થઈ છે એમને એક જગ્યાએ, અને એ તો કુદરતી છે. જ્યારે પ્રવાહ ચાલે ત્યારે મુખ્ય એક જગ્યાએ થાય, ગૌણ પણ બીજી જગ્યાએ થયા વિના રહે જ નહીં, કેમ કે અનેક જગ્યાએ લોકો વસે છે, એને એ સ્વાભાવિક રીતે એ ભાવના ઉત્પન્ન થાય છે. થઈ છે કે નથી, પરંપરામાં શું સમજવું, શું યોગ્ય શું અયોગ્ય, એ સમ્ય જ્ઞાનના અધિકારનો વિષય છે. મિથ્યા જ્ઞાનના અધિકારમાં એ વાત આવતી નથી. એટલે તો બનારસીદા છે, સોહી પ્રમાણે જીન પ્રતિમા જીન સારથી. સોઈ પ્રમાણે એટલે જેની અલ્પ ભવ થીતી જાકી, જેણે સ્વાનુભવ કરીને ભવબંધનને છેદ્યા છે, અનંત ભવને તોડ્યા છે, અલ્પ ભવ સ્થિતિ જાકી, સોઈ પ્રમાણે જીન પ્રતિમા જીન સારખી, એને પ્રમાણ કરવાનો અધિકાર છે. એ વાત બનારસીદાસે 250 વર્ષ પહેલા લખી. લોકોને ભરમાવવા માટે વધારે સારામાં સારું બધું